બોલો સ્વામિનારાયણ ભગવાનને, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજને. બોલો ભક્તજનો, આ નવમી સત્સંગ છાવણીની અંદર આપણે ફરીને વચનામૃત સાંભળવાનું છે. જો કે વચનામૃત ગ્રંથ તો બહુ અજોડ છે, જેની ઉપમા કોઈને આપી ન શકાય. વચનામૃત જેવું શું છે તો વચનામૃત જ છે. એમ ન કહી શકાય કે વચનામૃત જેવું સત્સંગ જીવન છે. વચનામૃત જેવું તો વચનામૃત જ છે. બહુ અજોડો ગ્રંથ છે, જે ગ્રંથને આજે સર્વ કોઈને ગ્રાહ્ય કરવો પડે છે. મોટા મોટા વિદ્વાનો પણ એમ કહે છે કે વચનામૃત એટલે ગુજરાતી ભાષામાં લખાયેલું વેદાંત છે. ભગવાન સ્વામિનારાયણે જીવાત્માના મોક્ષ માટે વેદાંતોની જે ગહન વાતો હતી એને સરળતાથી રજૂઆત કરાવી અને કરી એ બન્યું વચનામૃત. જો કે વેદાંતની વાતો કહીએ તો ઓછું છે, કારણ કે વેદાંતમાં આવી વાતો ક્યાંથી જડે? હે, કારણ કે મહારાજ સ્વયં મધ્યના 31મા વચનામૃતમાં કહે કે શાસ્ત્ર માત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કીધા છે. સમજાય છે વાત? વાત સમજાય તો કામ થઈ જાય એમ છે. શાસ્ત્ર માત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કીધા છે, પણ પુરુષોત્તમ તો બહુ ન્યારા છે. એ જે ન્યારા પુરુષોત્તમ એની આ વાતો છે. એટલે તો જૂનાગઢના નવાબને કહેવું પડ્યું હતું ને કે આ વચનામૃતમાં બોલનારા તો ખુદા છે, પણ એસે લિખને વાલે બી ખુદા હૈ. અને બોલનારા તો ખુદા છે, પણ લખનારા પણ ખુદા છે. એવો અજોડ ગ્રંથ છે. જો કે એને સમજાવવો કહેવો એ આપણા માટે શક્ય નથી, પણ ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી, પૂજ્યપાદ મારા શ્રીના રૂઢ આશીર્વાદથી જેટલું સમજાશે એટલું સમજાવશું. બાકી વચનામૃતની અંદર કોઈ પારંગત છે એમ કહી ન ગાય. એવો અજોડા ગ્રંથ છે, અમને બહુ જ ગમે છે, એટલે વારંવાર આ જ કથા રાખીએ છીએ. અને ભગવાન સ્વામિનારાયણને સમજવા માટે આ સમજવું જ પડશે. વચનામૃત ગ્રંથને ગમાડવો જ પડશે. જેને વચનામૃત ગમશે અને ભગવાન સ્વામિનારાયણ તો સહેજે સહેજે મળશે ગમવા. હે, એના માટે અલગ દાખલો નહીં કરવો પડે કે વચનામૃત ગમ્યું હવે મહારાજ ગમે એવું કરીએ. જેને વચનામૃત ગમ્યું અને મહારાજ ગમી જ ચાહે, કારણ કે વચનામૃતમાંથી મહારાજની મોટપ પકડાઈ જાય. આહા, શું આવડા મોટા મહારાજ! અને એક વાર જો આ પડી જાય કે આ આવડા મોટા મહારાજ, તો કામ પતી ગયું. બસ એ કરવા માટે વચનામૃતની કથા છે. અંત્યનું 28મું વચનામૃત ત્યાંથી આપણે પ્રારંભ કરીશું, કારણ કે 27 સુધી આગલી શિબિરમાં આપણે કથા સાંભળી હતી. અંત્યનું 28મું બહુ સુંદર વચનામૃત છે, ધ્યાનથી સાંભળજો. જો કે ધ્યાનથી નહીં સાંભળો ને ઊંઘી જશો ને, એમ ઝબકીન જવાનો, એકાદ શબ્દ સાંભળી લેશો ને એ જો યાદ રહી જાય ને તોય કામ કાઢી નાખશે. એટલું મહાન વચનામૃત છે. એટલે બધાય ભક્તો ખૂબ જ ભગવાનને સંભાળતા જાયજો અને સાંભળતા જાયજો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1885ના કારતકવદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈ બેઠી હતી. મહારાજ હવે આ લોકમાંથી વિદાય લેવાની તૈયારી કરશે, કારણ કે ગઢપુરનું મંદિર પૂર્ણ થઈ ચૂક્યું છે. ગોપીનાથજી મહારાજને પધરાવી પણ દીધા છે. એ જગ્યાએ બેસીને મહારાજ વાતો કરે છે. આ લોકોની એક સિસ્ટમ હોય છે, કેવી ખબર? કે માણસનો અંતિમ સમય જ્યારે નજીક હોય ને ત્યારે હાચે હાચું કહી દે. ત્યાં સુધી ગમે એમ આમ તેમ કર્યું હોય પણ છેલ્લે હાચે હાચું કહી દે. અને એને કોર્ટ પણ માન્ય કરે. મૃત્યુના સમયે જે સ્ટેટમેન્ટ અપાણું હોય એને કોર્ટ પણ માન્ય કરે છે, ગ્રાહ્ય કરે છે. એ મહારાજને આ લોકમાંથી વિદાય લેવી છે ને, એટલે હવે જેમ છે વાતું કરી દે. અત્યાર સુધી મહારાજ ઘણી જગ્યાએ પોતાના સ્વપ્ને છુપાવવા માટે પ્રયાસ કર્યો છે, પણ અંત્યના જેમ જેમ વચનામૃત આગળ વધતા જાય તેમ તેમ મહારાજ પોતાનું સ્વરૂપ જેવું હતું એવું રજૂ કરી દે. એટલા માટે અંત્યના વચનામૃત બહુ જ મહત્વના કહેવાય. હવે જોઈએ મહારાજ શું વાતો કરે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનની ભક્તિમાંથી બે પ્રકારે જીવ પડે છે, એક તો શુષ્ક વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે, તેમ શ્રી કૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે એ શુષ્ક વેદાંતિને અતિ અજ્ઞાની જાણવા, અને બીજો જે એમ સમજતો હોય જે ભગવાનને ભજ્યો તેઓ ગોલોક ને વૈકુંઠ લોકમાં સ્ત્રી ભોગ ખાનપાન આદિ જે પંચ વિષયના સુખ તેને પામીએ, પછી તે સુખની આશક્તિ કરીને ભગવાનને પણ ભૂલી જાય ને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે જે એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા લક્ષ્મી આદિ સ્ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે, માટે સુખ પણ ખરું છે, પણ ભગવાનને પૂર્ણ કામ ને આત્મા રામ ન સમજે, અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે એ તો પોતાના ભક્તના સુખને અર્થે છે, તે સારું જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી, અને ભગવાનના સ્વરૂપને જેણે એમ જાણ્યું હોય જે સર્વે સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે, ને બીજે પંચવિષયમાં જે સુખ તે તો ભગવાનના સુખનો કિંચિત લેશ છે, એમ ભગવાનને મહાત્મય સહિત જે સમજો હોય તે કોઈ પદાર્થમાં બંધાય જ નહીં, અને એ ભગવાનના ધામમાં સુખ આગળ અને ભગવાનના ધામના સુખ આગળ બીજા લોકના જે સુખ તે તો નરક જેવા છે, એમ મોક્ષ ધર્મમાં કહ્યું છે. આવી રીતે ભગવાનના ભક્તને સમજવું અને એમ ન સમજે તો એ બે પ્રકારે કરીને ભગવાનમાંથી પડી જાય છે. આમાં બે ભક્ત એક છે, પદ્ધતિ બે છે ભગવાનને પામવા માટે, કાં તો જ્ઞાન માર્ગ અને કાં તો ભક્તિ માર્ગ, બે માર્ગ ભગવાનને પામવા માટે શ્રેષ્ઠ ગણવામાં આવેલા છે. પણ મહારાજ કે બંને માર્ગને બગાડનારે પાસે જીનીમાં સવારવારે, જ્ઞાન માર્ગ જેવો શુદ્ધ પથ કે જે પથ ઉપર જાય એટલે જીવાત્મા પરમાત્મા સુધી પહોંચી જ જાય, પરંતુ મહારાજ કે એની અંદર પણ જે શુષ્ક વેદાંતિ છે એણે જ્ઞાનની અંદર પોતાનું ડાપણ વાપર્યું, જ્ઞાન અજ્ઞાન રૂપ બની ગયું. શું ડાપણ વાપર્યું? તો પરમાત્માના સ્વરૂપને સમજવાની અંદર સાકાર પરમાત્મા જ્યારે એણે જાણ્યા ત્યારે એણે પોતાની બુદ્ધિ લડાવી કે સાકાર ભગવાન હોય તો એક સ્થાનની અંદર રહે, બીજે કાંઈ જઈ શકે નહીં, માટે ભગવાન સાકાર ન હોય, ભગવાન તો નિરાકાર હોય તો બધે વ્યાપી શકે. આ વિચાર કરી અને ભગવાનને નિરાકાર સમજવાની મિથ્યા કોશિશ જ્ઞાનીએ કરી છે, જેને શુષ્ક વેદાંતિ કહેવામાં આવે છે. મહારાજ કે અતિ અજ્ઞાની જાણવા, જે ભગવાનના સ્વરૂપની અંદર પોતાની બુદ્ધિ બળે કરીને જે વસ્તુગત હકીકત છે એને ફેરવે છે, મહારાજ કે આના જેવો કોઈ મોટો અજ્ઞાની નથી. એક વાત બહુ સ્પષ્ટ સમજાય જેવી છે કે આમ કેમ થતું હશે, આમ કેમ થતું હશે, તો એનું કારણ એ છે કે પોતાને બુદ્ધિનું ડાહપણ છે, બુદ્ધિનો અહંકાર છે, અને બુદ્ધિથી ભગવાનને સમજવા માટે પ્રયાસ કર્યો. એક વાત બહુ જીવનમાં સ્પષ્ટ સમજી રાખજો કે ભગવાન સમજવા એ બુદ્ધિ બહારનો વિષય છે, ભગવાન કેવળ બુદ્ધિથી પામી શકાતા નથી. અને બુદ્ધિથી જો ભગવાન પામી જવાતા હોત તો મોટા મોટા ડોક્ટરો, મોટા મોટા એન્જિનિયરો, મોટા મોટા સીએ, મોટા મોટા સાયન્ટિસ્ટો આ બધાએ ભગવાનને પામી ગયા હોત. પણ તમે જો આંકડો બરાબર મેળવશો તો ખ્યાલ આવશે એટલા જ નથી પામ્યા, બીજા બધાએ કાંઈક અંશે પામ્યા છે. સમજાય? તમે માર્કિંગ કરજો, સુરતથી આવેલા સુરતનું માર્કિંગ કરજો, મુંબઈવાળા મુંબઈનું કરજો, અમદાવાદવાળા અમદાવાદમાં, વડોદરાવાળા વડોદરાનું કરજો, કે તમારા શહેરમાં જેટલા ડૉક્ટરો છે એમાંથી ખરેખર ભગવાનના ભગત કેટલા નહીં મળે. કદાચ આંગળીની વેઢે ગણાવી એકાદ બે જડે તો જડે, નતર જડે નહીં. શું કામ? એની બુદ્ધિનો ઉપયોગ કર્યો. આ બુદ્ધિનો વિષય જ નથી ભગવાન સમજો, બુદ્ધિનો વિષય નથી, બુદ્ધિથી બહારનો વિષય છે. તો મનમાં એમ થાય છે તો સમજવા કેમ, મેરી બુદ્ધિને મુજે પરેશાન કરી દીયા. સમર્થ સ્વામી રામતીર્થ પરમહંસને લખવું પડ્યું, મેરી બુદ્ધિને મુજે પરેશાન કરી દીયા, અબ સબ બુદ્ધિ મેં સાગર મેં ડાલ દી. સોરી, રામકૃષ્ણ પરમહંસના શબ્દ, મેં મારી બધી બુદ્ધિને સાગરમાં પધરાવી દીધી, અને સાગરમાં પધરાવ્યા પછી મને તોતાજીનો યોગ થયો, ગુરુ તોતાજી મળ્યા, અને ભગવાનને પથે આગળ વધી શક્યો. એટલે બુદ્ધિનો દોઢ મૂક્યા પછી એને ભગવાનના કોઈ સંત મળે છે, ભગવાનના કોઈ ભક્ત મળે છે, એના માધ્યમથી એને ભગવાન ઓળખાય છે. શુષ્ક વેદાંતિ કેમ ભૂલા પડ્યા? તો કે અહંકારને કારણે ભૂલા પડ્યા. માટે મહારાજ કે મહાજ્ઞાની છે એનો સંગ કરવો નહીં. અને બીજી વાત મહારાજ બતાવી, અને બીજો જે એમ સમજતો હોય જે ભગવાનને ભજીએ તો ગોલોક ને વૈકુંઠ લોકમાં સ્ત્રી ભોગ ખાનપાન આદિ જે પંચ વિષયના સુખ તેને પામીએ, ભગવાનને ભજીએ, ભજવું શબ્દ આવ્યો એટલે શું થયું? ભક્તિ માર્ગ થયો. ભક્તિ માર્ગની અંદર પણ મહારાજ કે ઘણી બધી ઉલટ સુલટતા થઈ ગઈ છે. એની અંદર ઉલટ સુલટતા શું કામ થઈ? બુદ્ધિયોગે કરીને? તો કે ના, ત્યાં બુદ્ધિયોગથી નહીં, ભક્તિમાં જ ઉલટ સુલટતા થઈ, બુદ્ધિયોગે કરી નહીં પણ વિષયયોગે કરીને થઈ ગઈ. કેમ થઈ ગયું? વિષયને અવલંબન કરી. એટલે મહારાજ કે તાકાત તો ભક્તિની એટલી બધી, એકલી ભક્તિ જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડી દે એમ છે, પણ ભક્તિ કોમળ બહુ છે એટલે એને સંરક્ષણની જરૂર પડે ધર્મ જ્ઞાન અને વૈરાગ્યની. એની બોર્ડર હોય તો ભક્તિ નિર્વિઘ્ન પાર પડી શકે. એટલું યાદ રાખવું, ધર્મ જ્ઞાન અને વૈરાગથી જીવાત્મા પરમાત્માને પામી નથી શકતો. ભગવાનને પામી તો શકે છે ભક્તિના માધ્યમથી જ, પણ એકલી ભક્તિ જો હોય તો કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન આદિ, એટલે જો ને વૃક્ષ તેમના નાનું વૃક્ષ વાવો ને, આંબાનું વૃક્ષ વાવો તો ચારે બાજુ વાડ શું કામ કરો? તો વાડ ન કરો તો રેઢિયાર ઢોર આવીને શું કરે? ખાઈ જાય. અને ખાઈ જાય પછી કેરીઓ આવે ન આવે? એટલે એ આંબે જો કેરીઓ લાવી હોય તો શું કરવું પડે? ચારે બાજુ વાડી કરવી પડે. ચારે બાજુ વાડ કરો અને આંબો મોટો થઈ જાય તો કેરીઓ આવે. હકીકત આંબે જ કેરી આવે, પરંતુ આંબાને મોટો થયો કેમ? આંબાને મોટો થવા કોને દીધો? વાડે. વાડના સહારાથી ચારે બાજુ જે વાડ વાવી હતી, વાડમાં કાંટા હોય એના માધ્યમથી આંબાનું રક્ષણ થયું એટલે આંબો મોટો થયો, પછી કેરી આંબે આવી. એમ ભક્તિને ચારે બાજુ ધર્મ જ્ઞાન વૈરાગ્યને જો વાડે હોય તો રેઢિયાર ઢોર એને ખાઈ શકે નહીં. રેઢિયાર ઢોરમાં સમજો કોણ છે? રેઢિયાર ઢોર, હા, કામ કરો ધોલભી કેવા છે? રેઢિયાર ઢોર જેવા છે. ભક્તિ બહુ કોમળ છે એટલે એને ખાઈ જાય એમ છે. વાડને તો ખાય નહીં, સમજાય? વાડને ન ખાય, પણ કોને ખાય? છોડને ખાઈ જાય. એટલે છોડરૂપી ભક્તિ ન ખાય એટલા માટે ધર્મ જ્ઞાન વૈરાગ્યની જો વાડ હોય તો પછી ફળ ભક્તિને આવે. અહીંયા ભક્તિના માધ્યમથી પરમાત્મા પામવાનું હતું, પરંતુ એ વાડ યથાયોગ્ય ન કરી શક્યો જેને કારણે વિષયમાં મન લલચાણું, વિષયમાં મન લલચાણું એટલે અયોગ્ય સંકલ્પ કર્યા. કેવા કર્યા? જો તો ખરા કે ભગવાનનું વૈકુંઠ ગોલોક આદિક જે ધામ છે ત્યાંય પણ રાધિકાજી લક્ષ્મીજી આદિ ભગવાનની પટરાણીઓ છે, અને ત્યાં પણ વિષય સંબંધી સુખ છે, આવો સંકલ્પ કરી બેઠો. બોલો મહારાજ, કે આ ભક્તિ માર્ગવાળો પણ પાપિષ્ટ છે એવો વિચાર કરે છે. કુબુદ્ધિવાળો, મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે છે એ સુખ ન હોય તે ધામમાં રાધિકા લક્ષ્મી આદિ સ્ત્રીઓ ભેળે ભગવાન રમે છે, માટે સુખ પણ ખરું છે. પણ ભગવાનને પૂર્ણ કામ ને આત્મરામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે. ખરેખર ભગવાન સમજવા બહુ કઠણ છે. ભગવાનની જે ક્રિયા છે ભક્તને લાડ લડાવવા માટે, ભક્ત એ ક્રિયા માને લીલા, લીલાને સંભાળી માયામાંથી બહાર નીકળે એટલા માટે પરમાત્મા ચરિત્રો કરે છે. પણ ભગવાન સમ્યક જ્યારે માનુષિક ચરિત્ર કરવા માંડે ને ત્યારે બલભલાય નગળીઓ મળે ચહકવા, બલભલાય મળે ચહકવા. કહો ઝીણાભાઈ જેવા ઝીણાભાઈ નતર કેવા મહાન ભક્ત કહેવાય કહો. પણ તોય મહારાજે જ્યારે માનુષિક ચરિત્ર આરંભ્યું અને મહારાજે માંગણી કરી કે આ ફૂલે કુજી નીકળ્યું ભેગું અમારું કાઢવું છે, કે બોલો. અરે બધા દરબારો હતા મહારાજને કે મહારાજ ફૂલે કું કાઢવું તો કંઈ નાખો જોઈએ, કે તમે કાંઈ સંબંધ કર્યો છો? મહારાજ કે એમાં કઈ મોટી વાત છે કે કંઈ નાખો ને અત્યારે ફૂલે કા ભેગું ફૂલે કું નીકળી જાય? મહારાજને કે મહારાજ એમાં સંબંધ ગોતવો પડે, અઠવાડિયું દસ દાડા જાય. મહારાજ કે એમ નહીં, આ ફૂલે કું નીકળ્યું ભેગું જ કાઢવું છે. પરોધભાઈ કે મહારાજ મારી દીકરી નથી, અલિયા ખાચર કે મેં તો લગ્ન જ નથી કર્યા. મહારામ ભટ્ટ કે મહારાજ મારા ઘરવાળું મરી ગયું એટલે દીકરીનો કોઈ સવાલ નથી. એટલે મહારાજ અમારે કાંઈ છે નહીં દીકરી, નહીં તારે હારો સંબંધ કરી દેત ને ફૂલે કો કાઢત. અદીબા છે ઝીણાબેન બેન. અને જ્યારે ઝીણાબેન પૂછ્યું ત્યારે ઝીણાબેન મોઢામાં શું શબ્દ નીકળ્યા? એ કાઠિયોની ઘેરે શક્ય બને દાદારી ઘરે ખાચરની ઘેરે, પણ અમારી ઘેરી શક્ય બને નહીં. ભગવાને જ્યારે માનુષિક ચરિત્ર કર્યું ત્યારે સંશય થઈ ગયો. એટલે ભગવાન જ્યારે માનુષિક ચરિત્ર કરે એના એના એ બેન અદીબાને સંકલ્પ હતો કે મહારાજ એકવાર મારા ખભા પર હાથ મૂક્યો હતો અને મહારાજ મૂક્યો એક દાડો. ભગવાન તો તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી. આમ આંબા શેઠનું ચહકી ગયું બોલો ડગડો, નતર કેવા ભગત હતા, હે કેવા ભગત હતા. મહારાજની પાછળ પાછળ દોડા એવા ભગત હતા. સવારના પહોરમાં 5 વાગ્યામાં ગઢાળી ગામથી હાલીન ગઢપુર સુધી દાંતણ દેવા આવે અને એક બે દાડા નહીં નિત્ય, કેવા ભગતે છે. અરે એક દાડો તો મહારાજ કીધા વિના નીકળી ગયા. આંબા શેઠ ગઢપુર આવ્યા તો ખબર પડી મહારાજ તો અહીંયાથી સારંગપુર ગયા, સારંગપુર સુધી પાછળ ગયા બોલો. ત્યાંથી ખબર પડી મહારાજ કાર્યાણ ગયા ત્યાં ગયા, ત્યાંથી ખબર મહારાજ વડતાલ બાજુ ગયા ત્યાં પાછળ પાછળ દાતણને દોડ્યા ગયા. આટલી બધી મહારાજની પ્રત્યેની પ્રેમ વૃત્તિ હોવા છતાંય પણ ભગવાને માનુષિક ચરિત્ર કર્યું એટલે તરત મનમાં સંકલ્પ થયો, માળું આપણે ભૂલા તો નહીં પીડ્યા હોય ને, આની પાછળ ગાંડાથી દૂટું દઈ છી અને આ તો કેમી હશે. મહારાજના સ્વરૂપમાં સંશય થઈ ગયો. એટલે એમ કીધું પરમાત્મા પૂર્ણ કામ છે. કેવા છે? પૂર્ણ કામ છે. માણસ અપૂર્ણ હોય ને ત્યાં સુધી કાંઈક યાચના હોય. ભગવાન કેવા છે? પૂર્ણ કામ. અરે ભગવાન સ્વયં તો પૂર્ણ કામ છે, પણ ભગવાનની સાથે જેને સંબંધ બંધાય છે એને પૂર્ણ કામ કરી દે, એને કોઈ આશંકા, એને કોઈ યાચના ન રહેવા દે, એ સ્વયં પૂર્ણ કામ. એમાં શું કેવું કહો? હે બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢની અંદર કામી ઘોડા પર હાથ મૂક્યો, નિષ્કામી કરી દીધો. જેના ભજનથી આ સ્થિતિ પ્રાપ્ત થાય એ સ્વયં પૂર્ણ કામ હોય, એમાં શું કહેવું. પરંતુ મહારાજ કે કુબુદ્ધિને અવલંબને કરીને એને વાત સમજાતી નથી, એટલે પરમાત્મા પ્રત્યે આવા સંકલ્પ કરે છે. પણ ભગવાન તો પોતાના ભક્તના સુખને અર્થે આ બધી લીલા કરે છે. તે સારું જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી, બતાવ્યું ને, ભક્તિ કરવી. પણ કેમ કરવી? જ્ઞાન અને વૈરાગ્યની સાથે ભક્તિ કરવી. ખાલી ભક્તિ કરવી નહીં, ખાલી ભક્તિવાળાને કાંઈ મેળ નહીં ભાઈ. હમણાં મેં બિહારથી આવ્યા ને, 5 દાડા થયા, કથા કરવા ગયા હતા. તો એમ પૂછ્યું અહીં વસ્તી કોની? તો ભક્તો કે સ્વામી અહીં તો બધાની વસ્તી છે, પટેલ પણ છે, દરબારો પણ છે, અને બ્રાહ્મણોની વસ્તી તો ખૂબ છે. સ્વામી આ પડખેનું ગામ છે ને આખું બ્રાહ્મણ, આ બાજુનું ગામ એ આખું બ્રાહ્મણનું. એમ કીધું તો બહુ સારું, બ્રાહ્મણનું ગામ છે. હા સ્વામી, બે આખા ગામ બ્રાહ્મણ. એમ કીધું તો બિહારની અંદર બ્રાહ્મણો આટલા બધા તો પવિત્ર પણ બહુ હશે ને? તો કે સ્વામી માછલી બધા ખાય છે કે. અને કહે કે એને કીધું જ કે સ્વામી આવે એટલે એમને સમાચાર આપજો, અમે બધા દર્શન કરવા આવવાના છીએ, હમણાં આવવાના છે. અને થોડીક વાર થઈને ત્યાં આવ્યા, મોટા મોટા તિલક કરેલા, ભગવાન રામની ઉપાસના, તિલક મોટા મોટા કર્યા. એટલે મેં થોડી વાર બેઠા સત્સંગ કર્યો, પછી ગયા ને એટલે મેં કીધું આ લોકો નહીં ખાતા, મને કે આ ખાવાવાળા જ હતા બધા. કે બોલો, તિલક કરે, પૂજા કરે, ભક્તિ કરે, પણ વૈરાગ અને જ્ઞાન નહીં અને ધર્મ નહીં, જેને કારણે ભક્તિની અંદર શિથિલતા જ આવી જાય. પછી 2-4 દાડા કથા સાંભળ્યા પછી શું કે ખબર? એ કે સ્વામી મારો પાયો જ નબળો નખાઈ ગયો. બીજા પછી ત્યાંના મુખ્યજી આવ્યા, મુખ્યજી એટલે રાજાના કુંવરને મુખ્યજી કહેવાય, એના પિતાશ્રી રાજા હતા. મુખ્યજી કે સ્વામી અમારા અહીં પાયો જ નબળો નખાણો. મેં કીધું શું? એ કે અત્યારે તમે કથા કરીને પાયો નાખો એવો જો નાખ્યો હતો ને તો ન આવત. કે અમારો પાયો જ એવો નખાણો કે કંઠી પહેરો અને ભગવાનની પૂજન કરો તો તમે પછી મછલી ખાઓ તો વાંધો નહીં કે. એટલે અહીંયા અમારે બધા મછલી ખાઈ શકે. મહારાજ અહીંયા કહે કે ધર્મ અને જ્ઞાન વૈરાગ્યની ખોટને કારણે ભક્તિ પૂર્ણપણાને પામી શકી નહીં, પૂર્ણતા સુધી પહોંચી ન શકે. અને એ ભગવાનના સ્વરૂપને જેણે એમ જાણ્યું હોય છે, સર્વે સુખમય મૂર્તિ તો એક ભગવાન જ છે. કેમ સમજવું? સર્વે સુખમય મૂર્તિ તો એક ભગવાન છે. ને બીજે પંચ વિષયમાં જે સુખ તેતો એ ભગવાનના સુખનો કિંચિત લેશ છે, કિંચિત લેશ. જો કે મહારાજ તો વચનામૃતમાં ઠેર ઠેર કહી ગયા, સારંગપુરના પહેલામાં કેવું ઠપ કર્યું. મહારાજ કહે અમારા સુખને આગળ હું બીજે વલખા મારી મારી કરો છો, એ બધું જ્યાં તમે વલખા મારો એ હું તમને ખબર છે કે કોઈ કંઈ કીધું છે મહારાજ શું છે. મહારાજ કે હવે હું અમને અમારે તમને કહેવું, અમારી પાસે કોઈ શબ્દ નથી તેમ છતાં કહીએ છીએ. મહારાજ કે અમારો એક રોમ શરીરનું એક રૂવાડું લઈ એના એક કરોડ કટકા કરો, એમાંથી એક કટકો એક એક પલ્લામાં મૂકો અને બીજા પલ્લામાં અનંત કરોડો બ્રહ્માંડના સુખને મૂકી દો. તો મહારાજ કે અમારે એક રોમના કોટીના પાષાંગમાં ન આવે જગતનું સુખ, એ અમે સ્વયં તમને મળી ગયા છીએ. અને ભક્તો એ વાતની જો હા પડી જાય તો કામે થઈ જાય, એ વાતની હા પડી જાય તો કામ થઈ જાય. પણ આપણને છે ને મોટાભાગે આ બધા બેઠેલા ને ગળથુથી સત્સંગ મળેલો છે. કેમ મળ્યો છે? ગળથુથી એટલે થોડો મહિમા ઓછો સમજાય છે. ઓલા જો ને ધનાઢ્યના છોકરાને કાયમ જલેબી આપતી હતી એમાં, પછી એક દાડો ક્યાંક નીચ ભણવા જાવ તો હું વાંધો છે, તો કે કાયમ ને કાયમ જલેબો ને જલેબો આપશો તે. એની માં કે બેટા તું ધનાઢ્યની ઘેરે જન્મ્યો છે એટલે તને જલેબીનો જલેબો થઈ ગયો, ગરીબ બિચારા કંગાલને પૂછ જિંદગીમાં કોઈ દી જોવા નથી મળી ને ખાવા નથી મળી. એમ આપણે જન્મ્યા ધનાઢ્યની ઘેરે એટલે આપણને જલેબો થઈ ગયો છે. મહારાજનો મહિમા સાંભળ્યા પછી કેફ નથી ચડતો મહારાજ સુધી પહોંચવાનો. અમે બિહારમાં ગયા હતા ભક્તો, બિચારાને ભગવાન નહોતા મળ્યા, જેને મળ્યા છે સ્વામિનારાયણ ભગવાન હું એનો કેફ. પૂર્ણ સ્વામીને કીધું છે એને કીર્તન બનાવીશ, મેં કીધું એક ગાજો ખબર પડે કે લોકોને શું ભગવાનનો કેફ ચડ્યો છે. એવો કેફ ચડ્યો છે ને તો કંગાલ છો. બિહાર એટલે ગુજરાતથી સો વર્ષ પાછળ છે. કોઈને ગામમાં રહેવા પાકું મકાન, એક અમને હારા મારો ઉતારો આપ્યો હતો વિલાયતી નળિયાવાળો, દેશી નળિયાવાળો, વિલાયતી તો છે જ નહીં, પગ્યા નથી જી. બાકી તો બધા રાડાનું ઓલું કરી બે બધા થાપ મારી ઉપર ઓલા નાખેલા બધા શું કે ઘાસ નાખેલું. પણ શું મહારાજનો અને કેફ ચડ્યો. એ કે સ્વામી હવે કદાચ ભગવાન અમને અહીંથી લઈ જાય તો કાંઈ મણા બાકી રહી નથી, ભગવાન જે જોતાથી મળી ગયા, કે હવે જીવનમાં કાંઈ અધૂરું નથી અને કશું જોતું નથી, અમે ભગવાન પાસે માગ્યું નથી ને માગશું નહીં, કે મહારાજ હવે તમે અમને આપજો, બસ જે તમે મળ્યા છો છૂટી નહીં જાતા, બસ એટલી આકાંક્ષા છે. ભગવાન ઓળખાય ત્યારે શું ન થાય. હમણાં સ્વામી નો કીર્તન ગાયું, મહારાજ તમારી મૂર્તિ વિના બીજું મને આપશો. હું તો તમને કહું એકવાર આમ કઠણ થઈને ભગવાનને કહી દો, મહારાજ તારે દેવું એટલું દુઃખ દેજે પણ બસ તું નહીં છૂટીશ, બસ તારી તેવડ હોય એટલું સુખ દુઃખ દેજે, મહારાજ તારી શક્તિ પ્રમાણે દુઃખ દેજે પણ તું નહીં છૂટીશ એના બદલામાં દેજે. મહારાજ દુઃખ સહન કરવા માટે હું તત્પર બનીશ પણ તું ભલો થઈને છૂટી નહીં જતો, કેટલાય જન્મે માંડ કરીને આ હરિવર હિરલો હાથમાં આવ્યો છો તે રખે ને અમારા હાથમાંથી છૂટી નહીં પડતો, બસ એટલું માગીએ છીએ બાકી કશું માગતા નથી. મહારાજ કે એક ભક્ત જે છે એને આવો સુંદર સવળો વિચાર સૂજે છે કે સર્વે સુખમય મૂર્તિ તે ભગવાન છે ને બીજે પંચ વિષયમાં જે સુખ તે તો ભગવાનના સુખનો કિંચિત લેશ છે. એમ ભગવાનને મહાત્મા સહિત જે સમજ્યો હોય તો કોઈ પદાર્થમાં બંધાય જ નહીં. કોઈ પણ જગ્યાએ બંધન થાય છે ત્યાં સુધી ભગવાન સમજ્યામાં હજુ કાંઈક ફેર છે. ભગવાન સમજાય પછી બંધન ન થાય, વાત તો બરાબર છે, પણ ભગવાન સમજાણા છે કે એનો તાલવેલો કેમ મેળવવો? હે, આપણે પેલા એકાઉન્ટની અંદર આવે ને કે મેં જે હિસાબ કર્યો બરાબર છે એની એની ખાતરી શું? તો નીચે સર્વયુ મળી જાય તો સમજી જવું કે આખો હિસાબ કમ્પ્લીટ છે. સર્વયુ ન મળે તો સમજવું કાંઈક વચ્ચે ગોટાળો એકાદી એન્ટ્રીમાં આડોળો કરી નાખ્યો. એમ આપણે ભગવાનને સમ્યક ઓળખ્યા છે કેમ, એનું સર્વયુ શું, એનું સર્વયુ શું? તો અહીંયા સર્વયુ બતાવ્યું કે કોઈ પણ પદાર્થમાં બંધાય નહીં, ન બંધાય તો સમજવું કે આપણું સર્વયુ બરાબર છે, એટલે આપણને ભગવાન બરાબર ઓળખાય. એકી એન્ટ્રી અવળી નખાણી નથી, ત્યાં સુધી પોગવાનું છે. ઠરાવ કરજો, મહારાજ સિવાય કોઈ જગ્યાએ બંધન જ ન થાય. આ દુનિયાને ફનાહ જ સમજવી, હકીકત કહો, બહુ દ્રઢ ઠરાવ કરવો પડે કે દુનિયા હાવ ખોટી છે, હાવ નાશવંત છે, આમાં કશું જ મારું નથી, એક ભગવાન છે. બહુ દ્રઢ ઠરાવ કરીને લિંગઠ ગાંઠો વાળવી પડે, તમારે વાળવી પડે ને અમારે હોય તેને વાળવી પડે, સમજાય? લિંગઠ ગાંઠો જો ન વાળ્યો તો ગ્રહસ્થ થઈ બંધાઈ જાય ને ત્યાગી હોય તેને બંધાઈ જાય. ગ્રહસ્થે દહીવી જન્મ લઈ લે ને ત્યાગી હોય તેને પચાહો લઈ લે. જો લિંગટ ગાંઠ ન વાળી હોય તો જગત ફના છે, દુનિયા નાશવંત છે, એક સાર તો મારો ભગવાન સહજાનંદ સ્વામી છે. આ લિંગઠ ગાંઠ જો ન વાળી હોય તો જીવ ક્યાં ફસાઈ જાય કાંઈ નક્કી નહીં. ગ્રહસ્થ ઘરમાં બંધાઈ જાય અને સાધુ કાંક સંસ્થામાં બંધાઈ જાય, હલવાઈ જાય આખી જિંદગી અને મથમથ કરે, એના જાગે નથી હોવે ત્યાં સુધી સંકલ્પ થાય ભગવાન વચ્ચે ભૂલાઈ જાય. માટે આ વાત મહારાજ કે બહુ દ્રઢ કરી રાખવી કે ભગવાન એક જ સાર વસ્તુ છે. તો મહારાજ કે અમારે સિવાય ક્યાંય બંધન થાય નહીં. એ ભગવાનના ધામના સુખ આગળ બીજા લોકના જે શોક તે તો નરક જેવા છે. એ ક્યાં બીજા લોકના? મહારાજના ધામ સિવાય સત્ય લોક સુધીના બધા એવા છે. જોકે સમ્યક કહો તો મહારાજના અક્ષરધામ આગળ તો બધું એવું જ છે, સમજાય? શું કામ એવું છે? તો તારતમ્યતા જ્યારે તમે તપાસો તારતમ્યતા, તો મહારાજનું જે અક્ષરધામ એનું જે સુખ એ મહાલૌકિક છે. આમાં ભૂલા નહીં પડતા, હજી કહી દઉં, આમાં ભૂલા નહીં પડતા. કારણ કે ભગવાનનું ધામનું સુખ છે એ મહારાજના સંબંધને લઈને છે. બાકી ત્યાં મહારાજ ન હોય તે ધામને હું ધોઈ પીવું? હે, મહારાજને લઈને ધામનું સુખ છે. મહારાજ મધ્યના 42માં બહુ સ્પષ્ટ વાત લખી નાખી. મહારાજ કે અમારી મૂર્તિ છે એ અક્ષરધામનું મધ્ય છે. અક્ષરધામનું મધ્ય કયું? મહારાજની મૂર્તિ. એટલે માટે મહારાજે જ્ઞાનીને શ્રેષ્ઠ કીધો. મહારાજે જ્ઞાનીને શ્રેષ્ઠ, મહારાજ કે આર્ત નહીં, જિજ્ઞાસુય નહીં અને અર્થાર્થી નહીં. કોણ શ્રેષ્ઠ છે? જ્ઞાની. અને જ્ઞાની કોને કહેવાય? જેને હરિમૂર્તિનું જ્ઞાન છે, સમજાય છે? જ્ઞાની કોને કહેવાય? જેને હરિમૂર્તિનું જ્ઞાન છે, જેને હરિમૂર્તિમાં પ્રેમ છે, જેને હરિમૂર્તિ વિના કોઈ પણ પદાર્થ યદ કિંચિત ક્યારેય પણ શ્રેષ્ઠ મનાતું નથી, એ ખરો જ્ઞાની છે. મહારાજ કે અમને પ્રિય છે, નહીં કે ભાગવતના શ્લોક બધા કંઠસ્થ થઈ ગયા છે અથવા 100-200 વચનામૂર્તિ અને કંઠસ્થ થઈ ગયા છે, કે ભક્ત ચિંતામણી કંઠસ્થ કરી નાખી છે, કે બીજા ત્રીજા શાસ્ત્રો બહુ વાંચ્યા છે, એ ભગવાનને પ્રિય છે એમ નહીં, ભૂલ નહીં કરતા. હા, અંગૂઠા છાપ છે, સાઇન કરવી હોય તો અંગૂઠો દબાવવો પડે છે, પણ ભગવાન સિવાય કોઈ વસ્તુ સાર નથી જન્મ નાણી, એ જ્ઞાની છે. નહીંતર આપણે કેવું સમજીએ ખબર, કે જ્ઞાનીને શું કામ શ્રેષ્ઠ કીધો? તો કે એને ઘણું બધું જાણે છે એટલે શ્રેષ્ઠ છે. એમાં આપણે અર્થ કરવામાં પણ ઘણી ફેર ઉલટા થઈ જાય છે, ઉલટ રીતે અર્થ કરતા હોઈએ છીએ. સ્થૂળ અર્થ કંઈક જુદો હોય છે, સૂક્ષ્મ જે અર્થ હોય કંઈક જુદો હોય છે. ત્રણ જે ભક્ત બતાવ્યા, આર્ત એટલે આર્ત ભક્ત કોને કહેવાય? જે દુઃખી છે, આર્ત, એના કરતાં જ્ઞાની શ્રેષ્ઠ છે. દુઃખમાંથી બહાર નીકળવા મથે છે એના કરતાં જ્ઞાની શ્રેષ્ઠ છે. પણ એ આર્ત શબ્દ જે છે ને એ આ લૌકિક દુઃખની વાત નથી, બરાબર સમજજો. આ લૌકિક દુઃખમાંથી બહાર નીકળવા મથતા ભક્ત કરતાં જ્ઞાની શ્રેષ્ઠ એમ નહીં, પણ જન્મ મરણ રૂપી જે દુઃખ આવનારું છે એ જે દુઃખ એમાંથી બહાર નીકળવા માટે મથતા ભક્ત કરતા જ્ઞાની શ્રેષ્ઠ છે. આર્ત પછી જિજ્ઞાસુ, જિજ્ઞાસુ એટલે જાણવું. પણ શું જાણવું? તો કે આત્માને પરમાત્માને જાણવા મથતા ભક્ત કરતા પણ જ્ઞાની શ્રેષ્ઠ છે. પછી જિજ્ઞાસુ, જાણવું, પછી કયું આવે? અર્થાર્થી. અર્થાર્થીમાં આપણે આમ બહુ સરળ અર્થ એવો ઘટાડી દઈએ કે આ દુનિયાના ધન પદાર્થને ઈચ્છતા ભક્ત કરતા જ્ઞાની શ્રેષ્ઠ. એ તે કોઈ દાડો ભગવાન સ્વામિનારાયણ એને જોડું કરે ખરા? હે, કોઈ દાડો એવું બની શકે ખરા કે કોઈ વ્યક્તિ એક બાજુ ગાડે બકરીને જોડે અને બીજી બાજુ ઊંટને જોડે, એ કોઈ દાડો આમ સેટિંગ થાય ખરું? આ લોકના સુખની પ્રાપ્તિ કરવા મથતા અને જ્ઞાનીની બેને કાંઈ સજોડું મહારાજ કરે ખરા? કે અર્થાર્થી એટલે આ લોકના સુખની વાત જ નથી, પણ અર્થ પ્રાપ્ત કરવા. અર્થ એટલે કે આધ્યાત્મિક પદાર્થ પ્રાપ્ત કરવા. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદાર્થ કયું? ધામ. ધામની ઈચ્છા રાખતો એના કરતા પણ જ્ઞાની શ્રેષ્ઠ છે. ભગવાનનો ખરો ભક્ત ધામની ઈચ્છા રાખે અને ધામની ઈચ્છા રાખે તોય પણ ખોટ છે. અહીં બહુ અજોડ મહારાજ વાત કરે છે, અમારા ધામની આગળ તો, માને અમારી મૂર્તિની આગળ તો બધું કેવું છે? કાક વિષ્ટા જેવું. પારેવન વિષ્ટા ન કીધી, કાક વિષ્ટા કીધી,
સમજાય? એમ કેમ કીધું? કેટલું બધું મહારાજને આ બધાય બધાયની અંદરથી આપણને આ મુખેડવાનું કેવું તાન છે, કેવું કેવી ઉપમા આપી. કાકવિષ્ટા, કાગડો શું ખાય? વિષ્ટા, એની વિષ્ટા. કાકવિષ્ટા એટલે કાક, એટલે શબ્દ સરસ લાગે, કાકવિષ્ટા એમ. કાગડો વિષ્ટા ખાય ને એની વિષ્ટા, એવું ભગવાનની મૂર્તિ આગળ બધું સુખ છે. નતર કેવું થાય ખબર? આપણે સમજી આ ઇન્દ્રનું લોકનું સુખ, સત્યલોકનું સુખ બધું કાકવિષ્ટા જેવું છે ને. આઈનું તો કાંઈનું તો મસ્ત છે, જલસા જીકી લો લે. બીજું બધું કાકવિષ્ટા જેવું સમજે છે. ઇન્દ્રલોકમાં જવું નથી, સત્યલોકમાં જવું નથી, પણ આઈનું પાછું છોડવું નથી. મહારાજ એમ કે આ લોકનું પણ એક ભગવાન વિના બધું કાકવિષ્ટા જેવું છે, એવી ભગવાનના ભક્તની સમજણ હોય. અને એમ ન સમજતો હોય તો એ બે પ્રકાર કરીને ભગવાનમાંથી પડી જાય છે, બે પ્રકારનો ભક્ત પડી જાય છે. પછી શ્રીજી મહારાજને સુરાખાચરે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને તથા સંતને જેવા છે તેવા નિશ્ચયપણે જાણને પણ કોઈનું અંતર પાછું પડી જાય છે, તેનું શું કારણ છે? ભગવાનને જાણી લીધા, ભગવાનના સંતને જાણી લીધા, અને પછી પાછું થોડા દાડો મન જોડાય છે અને પાછું હટી જાય છે, એનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો છે, એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એમાં કાચપ રહી ગઈ છે, તે શું? તો કોઈકને સ્વાદે કરીને સારું સારું ખાવા જોઈતું હોય ને તેને ભગવાન તથા સંતે ખોદે ત્યારે તેનું અંતર પાછું પડી જાય, તથા કામનો ઘાટ રહી ગયો હોય ને તેને ખોદે તથા લોભ રહ્યો હોય ને તે લોભને મુકાવે ને કહે જે આ તારું ધન માલ ખેતર વાડે તે કોઈકને આપી દે ત્યારે તે વચન પાળે નહીં, તેણે કે પાછો પડી જાય, તથા માન હોય ને તે માનને સંત તથા ભગવાન ખોદે ને અપમાન કરે ત્યારે તેણે કરીને પણ પાછો પડી જાય છે. એવી રીતે નિશ્ચય હોય ને જે જે પોતામાં અવગુણ રહી ગયો હોય તેણે કરીને પાછો પડી જાય છે, અને જેણે નિશ્ચય કર્યો હોય તે સમયમાં જ એ અવગુણ ટાળીને કર્યો હોય તો તે પાછો પડે નહીં, અને એ અવગુણ હમણાં પણ જેમાં જેમાં હશે તે જો વિચારીને પોતાના અંતર સામું જોઈએ તો જણાય આવે છે આવી રીતને અંગે હું કાચો છું, તે જો મને પાળ્યાનું કહેશે તો હું વિમુખ થઈશ એમ યથાર્થ જાણે. બહુ સરસ વાત કર્યો સમજાજી, વાત છે કે ભગવાનનો નિશ્ચય થયા પછી પણ ટળી જાય છે એનું કારણ શું? ભગવાનના સંતનું નિશ્ચય થયા પછી ટળી જાય તેનું કારણ શું? ભગવાનના આચાર્ય માર્ગનો નિશ્ચય થયા પછી ટળી જાય તે કારણ શું? નિશ્ચય એટલે હા પડી ગઈ, કોઈ વસ્તુની હા પડી ગઈ પછી શું કામ ના પડે છે? તમારે શું કારણ બતાવ્યું? હા પડી ત્યારે જ સમ્યક પડી નહોતી. દાખલા તરીકે દીનાનાથ ભટ્ટને હા પડી ગઈ હતી પણ સંપૂર્ણ નથી પડી. આમાં મહારાજ કે જ્યારે હા પડી હોય ત્યારે જે અંગ કાચું રહી ગયું હોય ના કોઈ લઈને ઉલાળીને ઘણી જગ્યાએ ત્યારે ભાંગી જાય. દુર્યોધન આખો ચાનો થઈ ગયો હતો, લોઢાનો, પણ જાંગ કાચી રહી ગઈ હતી. ભીમને દુર્યોધનનું જબરું યુદ્ધ જામ્યું, ભીમ તો બીજો થાકી ગયો, કારણ કે લોઢા ઉપર ગદા મારે શું અસર થાય, અને ઉલાળીને દુર્યોધન જે કહે ને તે ભીમ હતો ને બેવડો ઉડી જતો હતો. પછી ભગવાનની તૈયારી કરી, ભગવાન કૃષ્ણ સામે જોયું ત્યારે કૃષ્ણે શું કીધું? જાંગ ઉપર હાથ માર્યો થપાટ, આય જીક્ય ગદા, ન્યા કાચો ભાગ છે. અને ભીમે ઓલાળીને જાંગ ઉપર ગદા જીકી અને દુર્યોધનને બેવડો વાળી દીધો અને એક જ ગદાએ પૂરો કરી નાખ્યો. આખો એ લોઢાનો થઈ ગયો તો પણ જાંગનો ભાગ કાચો રહી ગયો તો ન્યા ગદા પડે એટલે ભાંગી ગયો. એ મહારાજ કે નિશ્ચય થતા થતા કામ ક્રોધ લોભ શ્વાસ સ્નેહ માન આ કોઈ અંગમાં કાચો રહી ગયો, ન્યા કોઈ ગદા જ્યારે ઠપકારે ત્યારે ભાંગ્યા વિનાનો રે નહીં, એનો નિશ્ચય ટળ્યા વિનાનો રે નહીં. દીનાનાથ ભટ્ટને નિશ્ચય તો થઈ ગયો હતો પણ માનરૂપી ભાગ કાચો રહી ગયો હતો. અને નિરુકલ્પાનંદે જે ગદા જીકી, ભલા માણા તમારે જેવો વિદ્વાન માણા આ બ્રહ્માંડમાં કોઈ મળતો હશે? 18,000 શ્લોક કંઠસ્થ અને ઓલો મયારામ હાવ ભણ્યો જેને કશી કતાગમ ન મળે એનું શિક્ષાપત્ર નામ લખ્યું ને તમારું લખ્યું જ નહીં, અને તેમ છતાં હું તમે પાછળ દોડ દોડ કરો, ન્યા ક્યાં તમારો ભાવ પૂછે? અને ભાંગી ગયા દીનાનાથ ભટ્ટ. બોલો. એટલે મહારાજ કે જે દાડે નિશ્ચય કર્યો તે દાડે પરિપૂર્ણ નિશ્ચય કર્યો હોય તો પછી મહારાજ કે કદી પણ એને નિશ્ચયમાં સંશય થાય જ નહીં. જે દાડે કર્યો હોય ત્યારે તે દાડે પરિપૂર્ણ રીતે કર્યો હોય તો, એટલે જ્યારે નિશ્ચય કરવો પરમાત્માના સ્વરૂપનો ત્યારે પરિપૂર્ણ કરવો. અને પરિપૂર્ણ નિશ્ચય કરવા માટે સત્સંગ બહુ જ મહત્વનો છે. સત્સંગના માધ્યમથી પરિપૂર્ણ નિશ્ચય થાય છે અને સત્સંગની સાથે સાથે પોતાનો સ્વાધ્યાય પણ હોવો જોઈએ એવો મારો અંગત મંતવ્ય છે, મારો અંગત મંતવ્ય છે. સત્સંગ ભલે તમે જ્યાં યોગ્ય લાગે ત્યાં કરો, પરંતુ સાથે તમારો સ્વાધ્યાય હોવો જોઈએ. તો તમે સત્સંગ કરતા હશે ત્યાં અયોગ્ય સત્સંગ થતો હશે ને તો પાછા વળી જાઓ, નહીં તો સત્સંગ કરતા કરતા કહેવાશે સત્સંગ, અને સત્સંગ કરતા કરતા પાકા થવાનું એટલે કાચું થઈ જવાય. પણ સ્વાધ્યાય હશે, પોતાનું સ્વ અધ્યયન હશે, પોતાને સ્વયં શાસ્ત્રનું વાંચન હશે, તો એ શાસ્ત્રની પદ્ધતિથી બહાર જ્યારે દેખાશે એટલે તરત પાછું વળી જવાશે. એમાં જો નિશ્ચયની વાત કરી, સંતનો નિશ્ચય કરવો, પણ ગોપાળાનંદ સ્વામી મહારાજ બહુ ઊંઘણી ફેરી કહું, મહારાજે તો બહુ દયા કરી આ બ્રહ્માંડમાં આવીને, પણ મહારાજની સાથે સમકાલીન સમયના સંતોએ પણ બહુ દયા કરી. ગોપાળાનંદ સ્વામી નિશ્ચય કરવામાં એક ચોખ્ખો એટલે કે સ્વામી કહે કે ભગવાનના ખરેખર સંત મળે તો સમાગમ કરી લેવો, પરંતુ એવા સંતના લક્ષણ શાસ્ત્ર પાસે લખ્યા હોય કે એ બે મળતું આવે ને તો કરવો. કે કોકે કીધું કે આ ખરેખર સ્વામી હો બહુ સારા સ્વામી છે, લઈને ધબ લઈને પડવું નહીં, ના પાડી દીધી ગોપાળન સ્વામી. પહેલા સ્વયં વિચારવું કે જે કોઈ સંત હોય એના લક્ષણ શાસ્ત્રમાં લખ્યા જોઈએ, નતર પાછું કેવું ખબર કેવું કે શાસ્ત્રમાં તો ગમે તે વાત લખી હોય પણ ભગવાનના સાધુ જે છે તો શાસ્ત્રથી પણ પર છે, કારણ કે સાધુએ શાસ્ત્ર બનાવ્યા છે. નહીં, સનાતન શાસ્ત્રમાં ભલે સંત વતે શાસ્ત્ર બને પણ એવા એવા સંત એ બનાવનારા હોય કે જે પરંપરાને ક્યારેય પણ તોડે નહીં, શાસ્ત્રને થવા ન દે. એટલે શાસ્ત્રમાં લક્ષણ લખ્યા હોય, એકમેક થાય તો સમાગમ કરવો, તો સંગ કરવો, પછી નિશ્ચિત થયો ને તો તૂટે નહીં. અહીંયા મહારાજ કહે કે નિશ્ચય થતા થતાં જો કાચું રહી ગયું હોય, પોતાને જે વાતની ખોટ હોય અને ખોટ રાખી નિશ્ચય કર્યો હોય તો ટળતા વાર ન લાગે. એટલે જ્યારે પણ નિશ્ચય કરવો, માને જ્યારે સત્સંગ કરવો ને ત્યારે કોઈ દી લાલચથી ન કરવો. કપટ રાખીને સત્સંગ ન કરવો, કપટ રાખીને કરે પૂછે સત્સંગ તમને કરાવે ત્યારે, માને કે પ્રથમ અધ્યાયમાં પ્રથમ કોન્ટેક્ટમાં પૂછે કઈ વ્યસન છે, અને વ્યસન હોય ને આપણે કહીએ કે ના સમી કાંઈ નથી, અને પછી કંઠી પહેરલી અને એમાં પછી બીડી બીડી હરખી ઠબકારતો કોઈક ભાળી જાય, અને પછી ફરિયાદ કરે સંતો પાસે તમારો ઓલો ભગત બીડી પીતો હતો એને પછી લંગરાવે, એ પછી ઊભો રહે હે કાચો રહી ગયો. તમે જુઓ ને તો સંપ્રદાયની પરિસ્થિતિ આ જ નિર્માણ થઈ કે અમે આપણને લાગે હારે છે પણ માહી કાચા હોય એની ઉપર ગદાઓ મારી એટલે બધા ભાંગીને ભૂકો થઈ ગયા. મહારાજશ્રી જ્યારે ગદાઓ મારી ત્યારે ભાંગીને ભૂકો થઈ ગયો, એનું કારણ શું? એ સમ્યક જોડાણ ન હોય, સમ્યક નિશ્ચય ન હોય. સમ્યક નિશ્ચય હોય તો એમાં કોઈ દી ફેરફાર થાય નહીં. એટલે મહારાજ એમ કહે છે કે નિશ્ચય કર્યો ત્યારે કાચું રહી ગયું. પછી બ્રહ્માનંદ સ્વામી તથા શુકમુનિ તથા સુરાખાચાર્ય ત્રણને શ્રીજી મહારાજે પૂછ્યું છે, તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં કયો અવગુણ છે? ત્યારે ત્રણેય કહ્યું છે, હે મહારાજ, માનરૂપી દોષ છે, માટે કોઈક બરોબરિયા સંત અપમાન કરે તો કાંઈક મૂંઝવણ થાય. પછી જ મહારાજ બોલ્યા છે, અમે પૂછીએ છીએ જે દ્યુપતય એવ તે ન યયોરંત મનંતયા, એવી રીતે મહાત્મ્ય સહિત ભગવાનને જાણ્યા હોય ને એવા જે ભગવાન તેના જે સંત તે સાથે માન ઈર્ષા ક્રોધ કેમ થાય? અને જો થાય છે તો જાણ્યા ફેર છે, કેમ જે ગવર્નર સાહેબને જાણ્યો છે જે એ સમગ્ર પૃથ્વીનો પાતશાહ છે, તે બળ્યો છે, ને જો તેનો એક ગરીબ સરખો અમેલ્યો આવ્યો હોય તો તેનો હુકમ મોટો રાજા હોય તે પણ માને, ને તે જેમ કહે તેમ દોર્યો દોરાય, શા માટે? જે તે રાજાએ એમ જાણ્યું છે જે બળ્યો જે ગવર્નર સાહેબ તેનો એ હમેલ્યો છે, અને જેથી જે બળ્યો તેની આગળ માન રહે નહીં, તેમ તેણે ભગવાનને સમગ્ર ઐશ્વર્ય સમૃદ્ધિના ધણે જાણ્યા હોય તો તેને સંતને આગળ માન કેમ રહે? પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, તમે ઠીક કહો છો, જો એમ મહાત્મ્ય સહિત ભગવાનને જાણ્યા હોય તો માન ઈર્ષા ક્રોધ તે સંતની આગળ થાય જ નહીં. પછી જ મહારાજ બોલ્યા છે, જો ને ઉદ્ધવજી કેવા મોટા હતા ને કેવા ડાયા હતા, પણ જો ભગવાનની મોટપને જાણતા હતા તો તે ભગવાનને વિશે હેતવાળે જે વ્રજની ગોપીઓ તેના ચરણની રજને પામ્યા સારું વનવેલીનો અવતાર માગ્યો. તે કહ્યું છે, જે આશા મહો ચરણ રેણુ જુષામહમ શ્યામ વૃંદાવને કિમપિ ગુલ્મલતોષધીનામ યાદુસ્ત્યજ્યમ સ્વજન માર્ય પથમ ચ હિત્વા ભીજુર્મુકુંદ પદવીમ શ્રુતિ ભીરવી મૃગ્યામ. તથા બ્રહ્માએ પણ કહ્યું છે, જે અહો ભાગ્યમ મહોમ ભાગ્યમ નંદ ગ્રોપ રજોકૃષામ યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. એવી રીતે બ્રહ્મા પણ ભગવાનનું મહાત્મ્ય જાણતા હતા તો એવી રીતે બોલ્યા. તે માટે જો ભગવાનની અને સંતને એવી રીતે મોટાએ જાણી હોય તો માન ઈર્ષા ક્રોધ રહે જ નહીં ને તેની આગળ દાસાનું દાસ થઈને વર્તે ને ગમે તેટલું અપમાન કરે તો પણ તેના સંગને મૂકીને છેટે જવાની ઈચ્છે જ નહીં. અને એમ મનમાં થાય નહીં જે હવે તો ક્યાં સુધી ખમીએ, આપણ તો આપણે ઘેર બેઠા તકા જ ભજન કરીશું. તે માટે એમ મહાત્મ્ય સમજે તો માન ટળે એવી રીતે વાર્તા કરી. બહુ સમજ્યા જેવો પોઈન્ટ છે. આમાં મહત્વની વાત તો એ છે કે જીવન પર્યંત સત્સંગની અંદર રહીને મોક્ષ પથ ક્લિયર કરો એના માટે આ પ્રશ્ન બહુ જ મહત્વનો છે. મહારાજે બ્રહ્માનંદ સ્વામી શુકમુનિને સુરાખાચને પ્રશ્ન પૂછ્યો કે તમે છેણે કરીને પાછા પડી જાઓ છો, એવો કાંઈ તમારી અંદર અવગુણ છે? ત્યારે એ ત્રણેય કહ્યું છે, હે મહારાજ, માનરૂપી દોષ છે, માટે કોઈક બરોબરિયા સંત અપમાન કરે તો કાંઈક મૂંઝવણ થાય. ભક્તો, અહીં બહુ ક્લિયર વાત આપણે સમજતા જઈએ કે અહીંયા જે બ્રહ્માનંદ સ્વામી, શુકાનંદ સ્વામી અને સુરાખાચરને મહારાજ પ્રશ્ન પૂછ્યો અને એને એમ કીધું મહારાજ માનરૂપી દોષ છે. આ બધા કેવા સમર્થ હતા ખબર છે? આ તો આર્ય મહારાજ આવ્યા હતા અને આ બધા એને મહારાજ જ ઓળખાવવા હતા અને મહારાજ ઓળખાવા માટે જ મથ્યા. બાકી એકલા એકલા આવ્યા હતા ને તો બધા ભગવાન જ હતા. હું હતું ભગવાન. એની અંદર કોઈ દી માન ક્રોધ લોભ શ્વાસ ને શક્ય જ નથી આમ, સમજાય? કારણ કે માનની ઉત્પત્તિ બહુ મોડી છે. એમ લખ્યું છે કે ક્રોધમાંથી પછી કામની ઉત્પત્તિ, કામમાંથી પછી માનની ઉત્પત્તિ શક્ય છે. તો આ જે બધા હતા એ તત્વો કેવા હતા? જેની પાસે માયા ફરકી ન શકે. પરંતુ આ જે વાત બતાવી, જે મહારાજ પોતાનું મિશ લઈને વાતો કરે છે, તો મહારાજને આરે રહી રહીને મહારાજ જેવા ગુણ આ બધામાં આવી ગયા. એટલે પોતાનું મિશ લઈને વાત બતાવે છે કે મહારાજ માનરૂપી દોષથી પાછું પડી જવાય. માને સાધન દિશાવાળો ભક્ત ગમે એટલો ઝડપથી ભગવાન પાસે જતો હોય તો એને કોણ રૂંધી શકે? તો કામ ક્રોધ ઘણા બધા શત્રુ છે, પણ એમાં બધા કરતા વિશેષ રૂંધનાર હોય તો માનરૂપી શત્રુ રૂંધનાર છે. એ સાધન દિશાવાળો ભક્ત કે ભેળવાય ન જાય એટલા માટે પોતાના મિસથી ત્રણેય વાત કરી. બાકી શુકાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી કે સુરાખાચર એમાં કદી માન સંભવે નહીં. નતર તો આપણે એને માની ગણી લેવું અને એમ માનશું કે એને માનતો હતું એમ, તો અમારે એટલું હોય જ નહીં એમ. એની અંદર માન સંભવે નહીં. એટલે જે વાત થાય છે આપણી જેવા જીવાતમાં કોઈ જગ્યાએ ન અટવા જાય એટલા માટે એ સંતો, કારણ કે મહારાજ અંતર્યામી પણ જાણનારા અને મહારાજની રૂચિને સમજનારા હોવાથી મહારાજ શું સમજાવવા માગે છે વાતને સમજી અને સ્વયં સ્વીકારી લે છે કે મહારાજ માનરૂપી શત્રુ જો આવે તો જરાક મૂંઝવણ થાય. માને સાધન દિશાવાળો ગમે એટલો શ્રેષ્ઠ જણાતો હોય તો પણ એનો અપમાન જેવું થાય ત્યારે એને મૂંઝવણ થયા વિના રહે નહીં, એમ સમજવું. પછી માન ટાળવાનો ઉપાય બહુ સરસ બતાવ્યો. શું બતાવ્યો? માન ટાળવા માટે બીજો કોઈનો મહિમા મહારાજ ન બતાવ્યો, સ્વયં પોતાનો બતાવ્યો. મહારાજ કે અમારો મહિમા સમજાય અને માન કોઈ દી રહે જ નહીં. કોઈ એમ કે મને ભગવાનનો ખૂબ મહિમા છે, ભગવાન અરે ખૂબ જ પ્રીતિ છે, પણ મને આચાર્ય મહારાજ અરે ન ફાવે, મને એના સાધુ અરે ન ફાવે, મને એ ન ગમે, મને એનો ભગત ન ગમે, તો મહારાજ કી એ હકીકત દંભીન કપટીન પાખંડી છે. એમ આધારન સ્વામીના ગ્રંથમાં પણ લખ્યું છે. એ મહારાજ બહુ અદ્ભુત વાત કરી. મહારાજ કે જેને ભગવાનનો મહિમા હોય એને ભક્તનો હોય જ, આમ સવાલ નથી કર્યો, હોય જ. મહારાજ દ્રષ્ટાંત આપી દીધું. મહારાજ કે ઉદ્ધવજી ગોપીઓની પાસે ગયા જ્યારે વૃંદાવનની અંદર, ત્યારે ગોપીઓના પગમાં હુકામ ઝૂકી ગયા. ગોપીઓ બહુ માલ મનાઈ ગયો, તેના પગમાં ઝૂકી ગયા. ગોપીઓની બહુ મહત્તા સમજાય કે એની પગમાં ઝૂકી ગયા? ના, એને શું સમજાણું ખબર છે કે ઓહો, ગોપીઓને ભગવાનનો આટલો બધો મહિમા, અને પોતાને ભગવાનનો મહિમા હતો, એટલે મનાણું કે જેનો મહિમા મને છે એનો મહિમા આને હોય તો મારે એની પાસે દાસ બનવું જ જોઈએ. આવડા મોટા મારા ભગવાન, એની સાથે આનો સંબંધ થઈ ગયો તો મારે દાસ થવું જ જોઈએ. એટલે ઉદ્ધવજી ઝૂકી ગયા. ગોપીઓની મહત્તા ક્યારે ને સમજાણે? ભગવાનની મહત્તાને લઈને સમજાણે. ગોપીઓને ભગવાનમાં પ્રેમ હતો એટલે ઉદ્ધવજીને ગોપીઓને આગળ ઝુકાણું છે. એટલે મહારાજે એમ કહેવા માગે છે કે જેને માન રહેતું હોય એને શું કરવું જોઈએ? તો બધા ઉપાય પડતા મૂકીને ભગવાનનો ખૂબ મહિમા સમજવો. ભગવાનનો ખૂબ મહિમા સમજાય, ભગવાનનો જેમ જેમ મહિમા સમજાય તેમ તેમ ભગવાનના સંબંધવાળા બધાનો મહિમા સમજાય, અને દાસ બિના વિના રહેવાય નહીં. તો વિચારો ને તરી, એ ગઢપુરના ધણી અભલ બાપુને કાંઈ જેવા તેવા કહુતરા હતા. હે, એ ગરડામાં હાલ્યા જાય, પાછળથી કોઈને ભલકું ભરાવો, બોલો પાછળથી. ઓલા બિચારા કે બાપુ તમારું ભલકું વાગ્યું. તો ગોલકું ના, મારું ભલકું આંધળું, તું આંધળો છે નીચ ભાળતો. બિચારો પાછળ ક્યાં ભાળે? આવા કહુતરા હુતરી કેમ થઈ ગયા? હે, કેમ એમ શું થયું? એને ભગવાનનો મહિમા સમજાણો, ભગવાનનો મહિમા સમજાણો, તેને ભગવાનના સાથેના સંબંધવાળા તમામનો મહિમા અઢળક સમજાઈ ગયો. દાદા ખાચર મહારાજ કે ઓલી ડોશીને મેં નાખો જાવ, કે ગયા તો ખરા પાછા આવ્યા. મહારાજ કે કેમ શું થયું? મહારાજ નો મારી ગયો. કેમ, હું વાંધો આવ્યો? અમારી આજ્ઞા હતી. પણ મહારાજ મારવા તો ગયો, પણ એના મોઢામાંથી સ્વામિનારાયણ 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 શબ્દ નીકળતા હતા. મહારાજ એને થોડી ઘણી મારી નુકસાની પહોંચાડી, અરે આખો મારો દરબારગઢ લૂંટાવી દેતો, પણ મહારાજ જેના મોઢામાંથી મહિમા સહિત તમારું નામ ઉચ્ચાર થતો એની ઉપર મારો હાથ કેમ ઉપડે? કૃપાનાથ માટે મારા વિના પાછો આવ્યો. કે ભગવાનનો મહિમા જ્યારે જીવને સમજાય ત્યારે શું ન થાય, એટલું યાદ રાખો. જીવનમાં જે કાંઈ કચાશ જીવનમાં રહે છે એની પાછળ મૂળમાં કોઈ કારણ જો હોય તો મહિમા ઘટે છે. બસ મહિમા ઘટે છે. મહિમા હોય ને તો તમે ગમે એમ કરીને પણ શ્રેષ્ઠ થઈ જવાય. કૂવામાં પાણી જ ન હોય પછી પોહાય એટલા સાધન હોય નહીં. હે, પોહાય તમે વસ્તુ લાવવાનું, કૂવામાં પાણી નથી તો ક્યાંથી પીત થાય? પાણી મૂળમાં હોય પછી કદાચ એક મોટર ખોટકા જાય બીજી મૂકી દે, બીજી ખોટકા ત્રીજી મૂકી દે. પાણી હોવું જોઈએ, મહિમા હોવો જોઈએ ભગવાનનો. અને ભક્તો મહિમા સમજાણ વિના ગદગદ ભાવ થાય નહીં, અને અહોભાવે થાય નહીં, અને આ દુનિયા ફના પણ ન થાય મહિમા સમજાણ્યા વિના. મહારાજે પ્રથમના 24માં વચનામૃતમાં બહુ સ્પષ્ટ વાત બતાવી. મહારાજ કહે કે જેમ જેમ અમારા સ્વરૂપનો નિશ્ચય થતો જાય, જેમ જેમ અમારો મહિમા સમજાતો જાય, તેમ તેમ ઇન્દ્રિયો જે છે તે વિષય રૂપી ચણાને ચાવવા માટે સમર્થ ન રહે, વિષયમાં મન ન જાય. એટલે મહિમા ભગવાનનો સમજવો બહુ જ મહત્વનો છે. અહીંયા મહારાજ કે ગોપીઓને મહિમા, ગોપીઓનો મહિમા, ઉદ્ધવજીને ભગવાનનો મહિમા હતો તો ગોપીઓનો પણ મહિમા સમજાણો. એમ આપણને પણ ભગવાનનો મહિમા જ્યારે સમજાય ત્યારે બધાનો મહિમા સમજાઈ જાય. પણ ભગવાનનો મહિમા સમજાય ત્યારે, ભગવાનનો મહિમા સમજાય ને ત્યારે પાછો જાઓ, ભોળિયા ન થઈ જાઓ. ભગવાનનો જેને મહિમા હોય એને ભગવાનના સિદ્ધાંતનો મહિમા હોય, ભગવાનના વચનનો મહિમા હોય, ભગવાનના આચાર્ય મારનો મહિમા હોય, ભગવાનના ભક્તોનો સંતોનો મહિમા હોય, એવો જે સમુદાય એની સાથે આપણને મહિમા બંધાઈ જ જાય, સહજ બંધાઈ જાય. અને આ વસ્તુ જેને ભગવાનના વચનનો મહિમા ન હોય ને પછી એનો મહિમા આપણને રહે નહીં, સમજાય? એનો મહિમા આપોઆપ હૃદયમાંથી નીકળી જાય. જેને સિજમારના સિદ્ધાંતનો મહેમાનો એની વિશે આપણને મહેમાનો રે. અહીં બહુ સરસ વાત મહારાજ બતાવે છે. મહારાજ કે એની આગળ દાસાનો દાસ કેમ ન થવાય એમ? અને ભગવાનને મોટા સમજે તો ભગવાનના સંબંધને કારણે ભગવાનના સંબંધમાં આવેલા સંતો ભક્તો બધાએ મોટા સમજાય, અને જ્યારે મોટા સમજાય તે એવી રીતે મોટા જ આણતો હોય તો માન ઈર્ષા ક્રોધ એની આગળ રહે જ કેમ? ન જ રહે. હું કીધું ન જ રે. ને તેની આગળ દાસાનું દાસ થઈને વર્તે, ને ગમે તેટલું અપમાન કરે તો પણ તેનો તેના સંગને મૂકીને છેટે જવાની ઈચ્છે જ નહીં. ગમે એટલું અપમાન થાય તો પણ છેટે જવાનું ન ઈચ્છે. કહો એટલે મુસ્લિમ જ્ઞાતિમાં જન્મવા જતા પણ શેખજીને ભગવાન સ્વામિનારાયણનો મહિમા હતો. હા, જીવ છે, બરાબર યાર, જીવ છે, આપણે જીવકોટીમાં છીએ, આપણે નિત્ય કુસંગનો સંઘ છે. તમારા મનમાં એમ થાય સ્વામી અમે તો સત્સંગીનો સંઘ કરીએ છીએ, સત્સંગીનો કરો પણ કુસંગીને પાસે રહો છો. કોણ કુસંગી? કોણ? આ શરીર ઇન્દ્રિયો અંતકરણ બધા શું છે? કુસંગી. આ કુસંગીને મધ્ય રહેતા હોવાને કારણે ક્યારેક શક્ય બની શકે, ક્યારેક શક્ય બની શકે કે એની મધ્ય રહેવાનો હોવાને કારણે જીવનમાં ભૂલ થઈ જાય. શેખ જીધી ભૂલ થઈ ગઈ, ભૂલ થાય, પરંતુ જ્યારે અનુસંધાન આવ્યું તરત મહારાજ પાસે આવ્યા અને મહારાજને કે મહારાજ ભૂલો પીડ્યો, માફ કરો, માફ કરો. મહારાજ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કે કેમ કરીશું લેવું શેખજીને? મુક્તાનંદ સ્વામી કે મહારાજ લ્યો ને બિચારો જીવું છે ને. મહારાજ કે તો લઈ લેશું. મહારાજ કે મહારાજ પણ એને દાઢી બધું બગાડી મૂક્યું છે એનું, એટલે દાઢી કઢાવી નાખો. કે દાઢી કઢાવી અને પછી બ્રહ્માનંદ સ્વામી બ્રહ્મા સુરા ખાચર બધા મશ્કરી કરવા માંડ્યા. બીજે દાડે સુરા ખાચર કે બ્રહ્માનંદ સ્વામી કે અરે શેખજી તમે દાઢી ક્યાં ગઈ? ત્યારે સુરા ખાચર કે સ્વામી તમે હાવ આવવાના વાર્યા, તમને ખબર નથી હાઈવે રસ્તો ખોલ્યો હતો અક્ષરધામમાં જવાનો, તે બધા અહીંથી દાઢીથી જ ખોલ્યો હતો ને બહુ ઘસારો રહ્યો એટલે દાઢી એ ઘસારા બધી ઘાઈ ગઈ. આવું જબર ભર સભા અપમાન થયું તો શેખજી હું બોલ્યા ખબર? આ ભગવાન સિવાય બીજે ક્યાંય મેં મોક્ષ માન્યો નથી એટલે સહન કરું, નહીતર સહન થાય નહીં. આના સિવાય બીજો ભગવાન નથી. ભગવાનનો મહિમા હતો તો અપમાન થયું તો પણ શેખજી એ સ્થાનને છોડી શક્યા નહીં. મહિમા હોય તો મારા ક્યાં નથી અપમાન પણ સહન થાય. એના મનમાં કોઈ એમ ન થયો કે હવે તો ક્યાં સુધી ખમી, આપણ તો આપણ ઘેર બેઠા તકા ભજન કરીશું એવો તને કોઈ સંકલ્પ પણ થાય નહીં. મહિમા સમજાય તો ક્યાં સુધી ખમવું એમ એમ કેવો ગણા જરા કાટું પીડ્યું. એક વાર જયારે કઠણ કીધું ને બીજી ફેરી કઠણ કે તો કેવો ક્યાં સુધી પીછી એમ. જ્યારે હોય ત્યારે ઘૂસતા હોતા હોય ને જ્યારે હોય ત્યારે આમ કરતા હોય, ક્યાં સુધી સહન કરવું, ક્યાં સુધી પૂછી પૂછીને બધું કરવું, આખી જિંદગીના હાથ નીચે રહેવું તો નીકળી જ હાથ નીચે બહાર બીજું હું એ મહિમામાં ખોટ હોય તો એમ થાય. મહિમાવાળાથી એમ થાય, મહિમાવાળો તો જી હા જી હા કરતો હોય. મહિમાવાળાને ઝૂકવું જરાય કઠણ ન પડે. અને તમે વિચાર કરો વડોદરાનો નરેશ સૈયાજી રાવ સરકાર, તમે કલ્પના તો કરો, ગાયકવાડી સરકાર જેને સામે અંગ્રેજો પણ ટક્કર નથી જીલી શક્યા, સૈયાજી રાવ સરકારની સામે અંગ્રેજો પણ જીત નથી મેળવી શક્યા, આવો જબર શરીર પુરુષ. પણ ભગવાન સ્વામિનારાયણ જયારે મળ્યા, ભગવાન સ્વામિનારાયણ મળ્યા પહેલા ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મળી ગયા હતા. અને એવો ઠસી ઠસીને મહારાજનો મહિમા ભરી દીધો, એવો ઠસી ઠસીને મહિમા ભરી દીધો. જ્યારે મહારાજ વડોદરા પધાર્યા, સૈયાજીરાવ સરકારે મહારાજનું સ્વાગત તો કર્યું પણ પોતાના દરબારગઢની અંદર મહારાજ જ્યારે પધાર્યા ને ત્યારે સૈયાજીરાવ સરકાર 7 વાર મહારાજને ઝૂકી ઝૂકીને પગે લાગ્યા, ચુંબી કરી કરીને 7 વાર પગે ઉપર લાગ્યા. આમ આપણે બેસીને પગે લાગીએ ને, એકવાર માથું ઝુકાવીને, અમુક તો માથું એની પૂરું ઝુકાવી વખતા બોલો આમ ભાત હેઠે અડાડી દે, આપણને એમ કે હરી ઝૂકશે તો ઊભો થઈ ગયો પાછો. સૈયાજીરાવ સરકાર જેવો બાદશાહ પુરુષ ભગવાન સ્વામિનારાયણનો મહિમા જ્યારે આર પાર જીવનમાં ઉતરી ગયો ત્યારે 7 વાર મસ્તક ઝુકાઈ ઝુકાઈને મહારાજને પગે લાગ્યા. એના મનમાં એવો સંકલ્પ ન થયો કે આમ હું ઝૂકું, આ બધી મારી રીત મારી સામું જોઈ રહી છે અને આમ હું ઝૂકું તો મારું શું એમ એમ સંકલ્પ ન થયો. હું કામ એને ખબર પડી ગઈ. કેવી ખબર પડી ગઈ? કે આ અને હું બંનેમાં બહુ અંતર છે. કેટલો? જેટલો કીડીમાં કરીમાં હાથીમાં અંતર છે એટલો અંતર છે. માટે આને આગળ ઝૂકવાથી મારી મોટપ વધશે, આને આગળ અટંટ રહેવાથી મારી મોટપ વધશે નહીં. મહારાજ કે મહિમા સમજાય બધું થાય. મહારાજ કે મોટો કોઈ બાદશાહ હોય અને એનો એક અમેલ્યો આવ્યો હોય, અહીં લખ્યું મહારાજ કે અમેલ્યો આવ્યો હોય તો પણ એને આગળ હાથ જોડી દેવાય. શું કામ? જાણે છે કે આ રાજાનો અમેલ્યો છે, આ કાંઈ જેમ તેમ નથી, રાજાનો પટ્ટો લઈને આવ્યો છે. માટે રાજાનો અમેલો આમ વાત સમજાણી હોય તો મહારાજ કે એની આગળ પણ ઝુકાય છે. અને આપણી બધાની મોટે પણ પટ્ટાથી છો સ્વામિનારાયણનો પટ્ટો મળ્યો છે એટલે. અને ભક્તો એ વસ્તુનું અનુસંધાન અખંડ આપણને રહેવું જોઈએ, તમને અમને બધાને, તમારે કરતાં અમને જાજુ રહેવું જોઈએ. કારણ કે પટ્ટાનો જાજો લાભ અમને મળ્યો છે, તમને એટલો બધો મળ્યો નથી. સમજાય? તમને પટ્ટાનો પૂરો લાભ મળ્યો અને તિલક ચાંદલો કર્યો પણ અમને જેટલો લાભ મળ્યો એટલો તમને મળ્યો નથી. તમે કલ્પના કરો, હાવ સામાન્ય સ્થિતિ હોય અને એ ઘેરે હોય ત્યારે બિચારો સાયકલ ઉપર જતો હોય પણ પટ્ટો બદલે અને સ્વામિનારાયણનો ધારણ કરે, હે ત્યાગાશ્રમ સ્વીકાર કરે, તરત ગાડી ઊભી રહી જાય, કેટલો બધો બેનિફિટ. હે સાચું ખોટું, એટલો લાભ તમને નથી મળ્યો, મળ્યો છે એટલો બધો નથી મળ્યો. પણ એ પટ્ટો પ્રાપ્ત કર્યા પછી એ લાભ પ્રાપ્ત થઈ જાય છે ને પછી જીવને હરખું રહેવું ભારે કઠણ થઈ પડે છે. પછી મનમાં એમ થાય છે કે પટ્ટો બટ્ટો થમી જાય, પણ આપણી બુદ્ધિ જેવી ને સમજણ, આપણી બુદ્ધિ જેવી કે જેને કારણે ઢગલા કરી દીધા બધે આપણે, એટલે બસ બધું પૂરું કરી નાખ્યું. પણ બાપડાને ખબર નથી કે તું હંમેશા એમ નથી, આ પટ્ટાને માધ્યમથી તું બધું કરી શક્યો. સ્વામી વાત અમને લખ્યું, ઓલે હરિજન કરુઘરા ઉપડ્યો અને પટેલ પટેલ લોકો રહેતા ન્યાજ અને રાજાનો પટ્ટાવાળો કરુઘરાવાને એમ કહે છે કે કરો આપો કે આના વર્ષે બધા પટેલે કીધું ભાઈ કશું પાક્યું નથી, કાંઈ આપીએ કાંઈ નથી, આવતા વર્ષે આપશું. તો ગાળ્યો મેળો ઠપકાર હાથ જ પેઢ્યુંની. ઓલે કે ભાઈ સાહેબ તું ગાળ્યું દેમાં અમારીથી સહન નથી થતી, પણ શું કરીએ, તું રાજાનો સિપાઈ છો અને તે પટ્ટો પહેરો છે, લાચાર છે ત્યારે ગાળ્યો ખાય, નતર ખાય નહીં. અને આને પાવર છોડી ગયો, એવો પાવર છોડ્યો તો કે પટ્ટાથી ડરો છો, પટ્ટો શું કરવાનો, કે એમ કરીને પટ્ટાને કાઢીને કે જો આ નાખ્યો એક બાજુ, અને પછી પટ્ટાને એક બાજુ નાખ્યો ને પછી ઓલા મીંડ્યાઓ મારી મારીને તોડી જ નાખ્યો. અધમુવો થઈને પછી રાજા પાસે આવીને કહેવા મીડ્યો, હું કરો ઉઘરવા ગયો તો મને માર્યો બહુ. રાજાએ બધા પટેલિયાને બોલાવ્યા, તમે મારા સિપાહીને માર્યો જ કેમ? ઓલા કે નમદાર પેલા સાંભળો તો ખરા, સાંભળવું જ નથી, આ જબરદંડ મળશે, પણ સાંભળો તો ખરા, તમારા માણાને મેં માર્યો જ નથી, ઓલો જેહલો આવ્યો તો હરિજન એને માર્યો. અરે પણ ગમે એમ તો મારો પટાવાળો હતો ને, પણ તમારો પટાવાળો નહોતો રહ્યો, કેમ? તો કે પટ્ટો એક બાજુ મૂકી દીધો હતો અને પછી માર્યો. રાજાએ કે સાચી વાત, તો કે હા બિલકુલ સાચી વાત. રાજા કે તમે ક્યાં માર્યો? તો કે મારે ઘેરે માર્યો. તો ન્યા માર્યો ને આ નથી માર્યો ને, મારે દેખ તમારો કે. આ વાત ભક્તો કદી ભૂલાવી ન જોઈએ, કદી ન ભૂલાવી જોઈએ. એમાં અમારે સાધુને તો ભૂલાવી જ ન જોઈએ, કારણ કે પટ્ટાને અવલંબન કરીને બહુ જ મહારાજ એવી મોટપ આપતા હોય છે. પણ એ વાત ભૂલાઈ જાય છે પછી એમાંથી દુઃખ બહુ જ મોટું જન્મે છે. મહારાજે બહુ અદ્ભુત વાત લખી મધ્યના 25મા વચનામૃતમાં, અંત્યના 24મા મહારાજ બહુ સુંદર વાત લખી. મહારાજ કે ગ્રહસ્થ એ ખરો મન અનાજ લાવી શકતો, બે મન લાવવાની તેવડે આરે ન હોય, અને પછી આખું રાજ્ય પોતાની પાસે આવી જાય તો પણ દાસનો દાસ રહે, ગ્રસ્થ ખરો, સાધુ તો એ ખરો, ભગવાન જેવા ગુણ આવે તોય પણ પ્રથમ જેવો ત્યાગાશ્રમ આવ્યો એને દાસ હોય, એવો ને એવો દાસ રહીએ ત્યાગી ખરો. એ અદ્ભુત મહારાજે વાતો બતાવી છે, એટલે બેને સમજવાનું છે. એટલે મહારાજ કે ભગવાનનો મહિમા સમજાય તો કદી પણ ભૂલ થાય નહીં, નતર તો મનમાં જરા કાહટો આવે એટલે એમ કે ક્યાં સુધી ખમી ખમ કરવું. મહારાજ કે મહિમા સમજાણો જ નથી. માટે મહારાજ કે આવી રીતે જ્યારે મહિમા સમજે છે ત્યારે એને બધાએ દોષ ટળી જાય છે. એવી રીતે વાર્તા કરી અને વળી શ્રીજી મહારાજ એમ વાર્તા કરી, જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગ્ય કરીને સૂર્ય ચડાવ્યો ને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ, પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય જે આ ભગવાન મને સૂર્યના કષ્ટ થકી મુકાવે તો ઠીક, એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને જે કષ્ટ પડે તેને ભોગવી લે એવો જે નિષ્કામ ભક્ત તેની ઉપર ભગવાનની બહુ જ પ્રસન્નતા થાય છે. સૂર્ય ચડાવ્યો ને ભગવાન સામે ઊભા હોય અને તોય સંકલ્પ ન થાય કે આમાંથી મહારાજ બચાવે તો ઠીક, એના ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય. નતર ઘણા નથી કહેતા કેટલી મહેનત કરી તો ભગવાન રાજી કેમ નહીં થતા, આ કાંઈ જેને તેને રાજી કરવાના છે. અરે 700 રૂપિયાનો પગારદાર નોકર પૂરો રાજી નથી થતો, તૂટી જઈ તોય કહો, જરા કઠણ પડે ને તો કે શ્રેષ્ઠ હું જાઉં છું. બોલો 700 રૂપિયાનો પગારદાર જો વશ ન થાય તો ભગવાનને વશ કરવાના. મારે કે સૂર્ય લટકાયો હોય અને એ વખતે એમ સામે ઊભા તેમ સંકલ્પ ન કરે મહારાજ મુકાવે તો ઠીક, ત્યારે ભગવાન એ ભક્ત ઉપર રીજે છે. મહારાજ જેમ તમે કરો એમ રાજી, મુજે તો ઈધર બી વાહ વાહ ઉધર બી વાહ વાહ હે મહારાજ, મારે તો બધે વાહ વાહ છે મહારાજ, જેવી તારી મરજી એમ જિંદગી જીવવી છે. એવો જે ભક્ત એના પર ભગવાન બહુ રાજી થાય છે. શક્ય હોય તો ગાંઠ વાળીને જાય વાહ ફેરી કે મરી જાય એવું દુઃખ આવે ને તો પણ ભગવાન પણ કોઈ દી ન કહેવું મહારાજ અમે જ મુકાવ્યો, ગમે એવું પોહાય એવું દુઃખ આવે ને મારા તું રાજી થાય એમ કરી, બસ બીજું કાંઈ નથી જોતું. આટલું જો થઈ જાય તો કામ નીકળી જાય એવું છો મહારાજ, કે એના પર અમે બહુ જ રાજી થઈ જાય છીએ. મનમાં એમ થાય છે કે ભક્તને ભેટી પડીએ મહારાજ, કે એ ભક્ત પછી ક્ષણવાર અમારાથી દૂર નથી રહેતો ને અમે એનાથી દૂર નથી રહેતા. બાકી માગનાર હતા દુનિયામાં કેટલા છે તમને ખબર, કેટલા છે હે? એ આંકડો નહીં સેટિંગમાં આવે એના કરતાં નહીં માગનારે કેટલા એ સમજી લઈ. એ જો તમારે તારણ મેળવું હોય ને તો પૂનમે વડતાલ પગી જવું અને પછી ઊભા રાખી રાખીને પૂછો, એટલે કેમ પૂનમ ભરો છો, દીકરો નથી ને. બીજાનું ઉભો રહો, એ કેમ પૂનમ ભરી, તો ધંધામાં ખોટી ગઈ તે. ત્રીજાનું ઉભો રાખો બાવળું, કેમ પૂનમ ભરો છો, તો કે બીમાર બહુ રહેતો હતો એટલે. ચોથાને પૂછે, એટલે કેમ પૂનમ ભરો છો, તો કે ભાગીદારની અરે સેટિંગ પેલું અવળું થઈ ગયું છે ને એમાં પૈસા હલવાઈ ગયા છે. ખોને પૂછ્યો અંદર એક કોક વિરલો મળશે, કેમ પૂનમ ભરો છો, અરે અબજો વાર માના ઉદરમાં ઊંધે માથે લટક્યો, જન્મ મરણ લઈ લઈને થાકી ગયો, હવે થાકમાંથી બહાર નીકળવું છે, ફરીવાર માના ઉદરમાં ઊંધે માથે લટકવા ન આવવું પડે, માટે પૂનમ ભરું છું. એમ કહેનારો તો કોઈક વિરલો નીકળે. હો, મારે લખ્યું છે આ વસ્તુ શક્ય છે, મારે લખ્યું સત્સંગમાં, ખોલો. પર્ણમાહ્યામ પર્ણમાહ્યામ એચ ગ્રામન તરાદપી એતેષામ દર્શનામ ભક્ત્યા કરિષ્યંતિ યત્ર માનવાહા. મહારાજ કે પૂનમે પૂનમે જે કોઈ ભક્ત અહીંયા આવશે અને અમારી પૂનમ ભરશે, અમારું સ્વરૂપ હરિકૃષ્ણ મારા લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરશે, મહારાજ કે એ ચાહે તે વસ્તુ સિદ્ધ થશે, ભુક્તિમ તથે સીતામ મુક્તિમ, ધર્મ અર્થ કામની ઈચ્છા છે તે પૂર્ણ કરશું. અને મહારાજ કે કોઈ નિષ્કામ ભક્ત આવીને જો પૂનમ ભરશે તો એને અમારું દિવ્ય ધામ અમારી મૂર્તિનું મહાન સુખ આપશું. મહારાજ કે એવા ભક્તને જોઈને બહુ જ રાજી થાય છે, એવા નિષ્કામ ભક્તને જોઈને. અને વળી શ્રીજી મહારાજ એમ વાર્તા કરી છે, ભગવાન સંબંધી સુખને કોણ પામે છે, તો તે કહીએ છીએ જે એમ કહીએ છીએ જે જેમ માછલો હોય તેને જળ છે તે જનરૂપ છે, તે જળનો યોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી તે જળમાં માછલો હાલે ચાલે ક્રીડા કરે ને જળનો વિયોગ થાય ત્યારે તેની ચંચળતા ટળી જાય ને મરી જાય, તેમ જેને પંચ વિષય કરીને જીવનપણું જ્યાં સુધી મનાયું છે ને તેણે કરીને સુખ માન્યું છે ને તેનો વિયોગ થાય ત્યારે મૂવા જેવો થઈ જાય છે, એવો જે હોય તે ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહીં. શબ્દો પર બરાબર સમજો, ક્યારેય પણ પામે નહીં. દેહના સુખને ઈચ્છનારો, દેહનું સુખ વયું ગયું અને પાછળ દુઃખી દુઃખી થઈ ગયો છે, એ ભગવાનના સુખને તો ક્યારેય પામે નહીં. તો કોણ પામી શકે, તો કે માછલાનું દ્રષ્ટાંત આપ્યું, માછલાને જળ એ જીવન પ્રાણ બની ગયું છે, તો જળનો વિયોગ માછલું સહન ન કરી શકે. જળ વતે જ એને સુખ પ્રાપ્ત થાય, એમ ભગવાન વતે ને ભગવાન સંબંધી વિષયના અવલંબન કરીને જ એને સુખ પ્રાપ્ત થાય, એ જ ભગવાનના સુખને પ્રાપ્ત કરી શકે, બીજો કરી શકે નહીં. માછલાની કેટેગરી જો, કે માછલાને તમે પાણીમાંથી બહાર કાઢીને દૂધમાં નાખો ને તો દૂધમાં તડફડી મરી જાય, બોલો દૂધમાં એ જીવી શકે નહીં, કારણ કે એને જીવન પ્રાણ કોણ મનાઈ ગયું, પાણી મનાઈ ગયું. એમ જેને ભગવાન જીવન પ્રાણ મનાઈ ગયા હોય એને ભગવાન વિના કદાચ દુનિયાના બધા સુખના ઢગલા કરી દે તોય પણ મન મોહે નહીં, અને દુનિયાના બધા દુઃખના ઢગલા થઈ ગયા હોય તોય પણ બીજો સંકલ્પ ન થાય, નહીતર તો જીવને જરાક દુઃખ જો ઉપરા ઉપર બેચારા આવી ગયા હોય તો મનમાં સંકલ્પ થઈ જાય કે માળું ભજન તો કરું છું, આ ભગવાન તો હશે ને, આમ કેમ થતું હશે, આમ એવા સંકલ્પ જીવ કરી બેહે, પણ એ કદી પણ ભગવાનના સુખને પામી ન શકે. અને પાંચ વિષય કરીને જેને જીવનપણું ટળી ગયું છે તે જ ભગવાનના સુખને અનુભવે છે અને ભોગવે છે, ને એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે. અમે ભગવાનના સુખની પ્રાપ્તિ કેટલા કરી, એટલે ઉશાંગળી કરો, તો ઉશાંગળી કરો કે થાક લાગ્યો હશે, ભગવાનના સુખની પ્રાપ્તિ કરી એટલે ઉશાંગળી કરો. એમ તો બધા શરીર છે ને, એમાં કોણ કોઈ નબળું છે, ઉશાંગળી કરો શું વાંધો છે, એમાં તો કોઈ દિક્કત નહીં. પણ એના માટે આટલી કેટેગરી આપણે પ્રાપ્ત કરવી પડશે, ગમે એવું દુઃખ આવી પડે તોય મારા મહારાજ પાસે કદી ન માગું, મહારાજને એટલું જ કહું, બસ મહારાજ આ દુઃખમાં તું મને એવી ધીરજ સાથે આવજે કે જેને કારણે તારા સ્વરૂપમાં મને સંકલ્પ ન ઉઠી જાય, કે મહારાજ આ દુઃખની અંદર ક્યારે મારું મન તને મૂકીને બીજે વળગી ન જાય, બસ એટલી ધીરજ આપજે, બાકી દુઃખ તું તારે આપે જ રાખજે, એને તું નથી ડરતો, પણ તું ન છૂટી જાય એનો મને ડર છે, માટે કૃપાનાથ સાથે ધીરજ આપજે, એટલું જ માગે ભગવાનનો ભક્ત, એ સિવાય બીજું કાંઈ ન માગે. ઇતિ વચનામૃતમ ગરડાંત્ય પ્રકરણનું 28મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.